તારીખ 8/11/1995, શ્રીમદ રાજચંદ્ર, પત્રાંક 495 અને 496 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 514.
ત્રિભુવનભાઈ ઉપર લખાયેલો પત્ર છે, ખંભાત નામું મુક્ષુ છે. જે કારણ વિશે લખ્યું હતું તે કારણના વિચારમાં હજુ ચિત્ત છે અને તે વિચાર હજુ સુધી ચિત્ત સમાધાન રૂપ એટલે પૂરેપૂરો થઈ શક્યો ન હોવાથી તમને પત્ર લખવાનું થયું નથી. પત્ર નહીં લખવાનું કારણ કોઈ કારણસર છે જેનો ઉલ્લેખ અમે નથી કર્યો. વળી કોઈ પ્રમાદ દોષ જેવો કોઈ કંઈ પ્રસંગ દોષ વર્તે છે કે જેને લીધે કાંઈ પણ પરમાર્થ વાત લખવા સંબંધમાં ચિત્ત મૂંઝાઈને લખતા સાવ અટકવું થાય છે, એ પોતાના પરિણામના અલ્પદોષ સંબંધી વાત લખી છે. ક્યારેક ક્યારેક મુમુક્ષુ સમક્ષ પોતાના દોષનું નિવેદન કરે છે, એમની સરળતા છે અને નમ્રતા છે. અત્યારે એ દોષ સંબંધીનું લખાણ વાંચીને મુમુક્ષુ જીવે તેમના એ દોષના લખાણ ઉપર ધ્યાન દેવા જેવું નહીં, કેમ કે મુમુક્ષુ જીવ એમના દોષ જોવા માટે યોગ્ય અધિકારી પાત્ર નથી. તેથી એ તેમની મહાનતા સમજી અને ગૌણ કરી નાખવું રહે છે. નહીતર તેમના પ્રત્યે જે ભક્તિ છે એ પરિણામો અભક્તિના થવાનો સંભવ છે અને એ મોટો દોષ આવી પડે. તેથી કરીને પણ એ પ્રકારના લખાણને તેમના એ ગુણ દ્રષ્ટિએ જોઈને, તેમની મહાનતા અને નમ્રતા જોઈને એ વાતને દોષ જોવાના દૃષ્ટિકોણમાં નહીં લઈ જવી જોઈએ. કોઈ પણ બાબત સામે આવે, કોઈ પણ ન્યાય, કોઈ પણ વિષય, તત્વજ્ઞાનનો કોઈ પણ પ્રકારનો વિષય સામે આવે તો ક્યાં ઊભા રહીને જોવું એ વાત વધુ મહત્વની છે. કેમ કે જોઈને એનું જે કન્ક્લુઝન થાય છે એમાં ફરક પડતો હોય છે. એક જ વાત અનેક માણસોના સમજવામાં આવે, દરેક જુદું જુદું સમજે, એનું કારણ શું કે સમજનાર જુદી જુદી જગ્યાએ ઊભો રહીને એને સમજે છે. એટલે મહત્વનો મુદ્દો એ છે કે કોઈ પણ વાતને સમજવા માટે પોતે ક્યાં ઊભો રહે છે અને એ વાતને સમજે છે, એના ઉપર એની સમજણ અને એ સમજણનું મૂલ્યાંકન એનો આધાર રહે છે. આ એક ધ્યાનમાં લેવા જેવો વિષય છે. દ્રષ્ટાંત લઈએ કે જ્ઞાનીને રાગ થાય છે તો જ્ઞાની એ રાગના કરતા છે કે અકર્તા છે? અપેક્ષાવશ કરતા છે અને અપેક્ષાવશ અકર્તા પણ છે, અને બંને વાત વિરુદ્ધ છે. કરતાપણું અને અકર્તાપણું એ બંને વાતો વિરુદ્ધ છે, હવે વિદ્વત્તાની દ્રષ્ટિએ જો બંને અપેક્ષા સમજાય છે તો એમાં વિરોધ નથી ભાસતો, અને એ બંને અપેક્ષા ન સમજાય તો ક્યાંક વિરોધ પણ લાગે. હવે કોઈ એમ વિચારે કે જ્ઞાનીને રાગનું કર્તાપણું નિશ્ચિત કરવું કે અકર્તાપણું નિશ્ચિત કરવું, ખરું શું? જો એમ કહો કે બંને ખરું છે તો બંને તો વિરુદ્ધ છે. આ પ્રશ્નનો નિવેડો કેવી રીતે લાવો? કે એનો નિવેડો એ છે કે સમજનાર ક્યાં ઉભો રહીને સમજવા માંગે છે, એટલી વાત છે. એ વાત પોતે ન વિચારે કે એ વાતનો નિશ્ચય પોતાને ન હોય તો એને જે વાત સમજવી છે એ યથાર્થપણે ન સમજી શકે. આવું બને છે. એટલે એમણે પોતાના દોષની વાત લખી તો પોતે મુમુક્ષુની ભૂમિકામાં છે અને ત્યાં ઉભો રહીને એ વાતને સમજવી છે. વાત એટલા માટે ચર્ચા કરી આપણે કે દોષ તો જ્ઞાની પોતે પોતાનો બતાવે છે, વાંચનાર મુમુક્ષુ જીવ છે. મુમુક્ષુને જ્ઞાની પ્રત્યે ભક્તિ હોવા યોગ્ય છે અને એ સ્થાન એનું છે, ભક્તિ કરવાનું સ્થાન છે. ત્યાં ઉભો રહીને જુએ અને જો દોષને જુએ તો ભક્તિના પરિણામ બદલે એને અભક્તિના પરિણામમાં ફરી જાય, તો એ સ્થાને એને બદલવું ન જોઈએ. અને એમના દોષ નિવેદનને પણ એમની સરળતા અને નમ્રતાના ગુણમાં ખતવવું જોઈએ, તો ભક્તિના પરિણામ એમને રહે. મોક્ષ નું અકર્તા પણ નથી. હા, જ્ઞાની અકર્તા પણ પરિણમે છે, માત્ર ચારિત્રનો અલ્પ દોષ છે, પણ એ દોષને જોવાનું આપણું કામ નથી. પ્રશ્ન નથી, છતાં કોઈ એમ કે અલ્પ તો દોષ ખરો ને. અકર્તાપણું એ વખતે જોવું અને એમને નિવેદન કર્યું, છતાં પણ એમણે નિવેદન કર્યું. શું કહ્યું? કે વળી કોઈ પ્રમાદ દોષ જેવો કાંઈ પ્રસંગ દોષ વર્તે છે, પોતાના દોષ વર્તે છે એવું નિવેદન કર્યું. એ એમની નમ્રતા અને સરળતા છે, માનતા છે એમને એમ લેવું. અને હા, ભક્તિ વધવાનું કારણ બને તો ભક્તિ વધવાનું કારણ બને, નહીતર અભક્તિનું કારણ બને. તેમજ જે કાર્ય પ્રવૃત્તિ છે વ્યવસાયની, તે કાર્ય પ્રવૃત્તિમાં અને અપરમાર્થ પ્રસંગમાં ઉદાસીન બળ યથા યોગ્ય જાણે મારાથી થતું નથી, હું જેવું ઈચ્છું છું તેવું એમ લાગી આવી ફીલ થાય છે, એમ લાગી આવી પોતાના દોષ વિચારમાં પડી જઈ પત્ર લખવાનું અટકી જાય છે. હું તો મારા દોષના વિચારમાં પડી જાઉં છું અને પત્ર લખવાનું અટકી જાય છે. અને ઘણું કરી ઉપર જે વિચારનું સમાધાન થયું નથી એમ લખ્યું છે, તે જ કારણ છે. જો કોઈ પણ પ્રકારે બને તો આ ત્રાસરૂપ સંસારમાં વધતો વ્યવસાય ન કરવો, સત્સંગ કરવો યોગ્ય છે. જે પોતાને ભાષ્યું છે એ લખે છે કે આ સંસાર છે એમાં એકલો ત્રાસ છૂટે છે, એવા સંસારમાં વ્યવસાય કે વ્યાપાર વધારવો યોગ્ય નથી લાગતો, કેમ કે એમાં પ્રવૃત્તિ વધી જાય છે, ઉપાધિ વધી જાય છે અને સત્સંગનો અવકાશ ઘટી જાય છે. જો પ્રવૃત્તિ વધી જાય છે તો સત્સંગનો અવકાશ ઘટી જાય છે, અસત્સંગ વધે છે, અસત પ્રસંગ વધે છે, આરંભ પરિગ્રહ વધે છે અને જીવને વિચાર બળ પ્રવર્તતો નથી. 569 માં એ વાત લીધી છે. મને એમ લાગે છે કે જીવને મૂળપણે જોતા જો મુમુક્ષુતા આવી હોય તો, મૂળમાંથી જો યથાર્થ મુમુક્ષુતા આવી હોય તો છૂટવું જોઈએ એને, કે હવે આ સંસારથી મુક્ત થઈ જવું છે એમ પરિપૂર્ણ પૂર્ણતાનું લક્ષ્ય આવ્યું હોય તો એ મૂળમાંથી મુમુક્ષુતા આવી છે. જીવને મૂળપણે જોતા જો મુમુક્ષુતા આવી હોય તો નિત્ય પ્રત્યે તેનું સંસાર બળ ઘટ્યા કરે, એ પૂર્ણતાનું લક્ષ્ય બંધાયા પછી એનું હંમેશા સંસાર બળ એટલે સંસારના પરિણામોમાં જે રસ છે એમાં બળ છે. સંસાર બળ ઘટે એટલે સંસારિક પરિણામોનો રસ ઘટ્યા કરે, કારણ કે બળ છે એ રસમાં છે, પરિણામના રસમાં પરિણામનું બળ રહેલું છે. ચાહે પરિણામ સંસારના હો કે ચાહે પરિણામ મોક્ષ માર્ગના હો, રસનો ફેક્ટર એ પરિણામની શક્તિને બતાવે છે. આ વિજ્ઞાન છે પરિણામનું. એટલે જો ખરી મુમુક્ષુતા આવી હોય તો નિત્ય પ્રત્યે તેનું સંસાર બળ ઘટ્યા કરે, સંસારમાં ધનાદિ સંપત્તિ ઘટે કે નહીં તે અનિયત છે. સંસાર બળ ઘટે તો સંસારની સંપત્તિ ઘટી જાય એવું કાંઈ નથી, ઘટે પણ ખરી ને ન પણ ઘટે ને વધે પણ ખરી, એ તો અનિયત છે. સંસાર બળ ઘટવાથી સંસારમાં ધનાદિ સંપત્તિ ઘટે કે નહીં તે તો અનિયત છે, પણ સંસાર પ્રત્યે જે જીવની ભાવના તે મળી પડ્યા કરે. સંસાર પ્રત્યેના જે ભાવો છે અને ભાવના છે એ નિરસ થાય, એમાં મોળાપણું ને ફિક્કાપણું આવે અને અનુક્રમે નાશ પામવાને યોગ્ય થાય. મોક્ષ માર્ગમાં પ્રવેશ થાય એ પહેલા એ નાશ થવાને યોગ્ય પરિસ્થિતિમાં આવી જાય. આ કાળમાં એ વાત ઘણું કરીને જોવામાં આવતી નથી. શું કહે છે, મુમુક્ષુઓ જોવામાં આવે છે પણ આ કાળમાં આ વાત ઘણું કરીને જોવામાં આવતી નથી. ઘણું કરીને કોક કોક મુમુક્ષુને બાદ કરતા લગભગ આ વાત જોવામાં આવતી નથી. સંસાર માણસ મુમુક્ષુ તરીકે ધાર્મિક પ્રવૃત્તિ પણ કરે છે અને સંસારના પરિણામોમાં એવો ને એવો રસ લીએ છે, એમાં રસમાં ફેર પડતો નથી. જ્યાં સંસારનો પ્રસંગનો ઉદય આવે તો એ ઉદયમાં પૂરેપૂરું ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે એનો રસ છે. કોઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઈ વિચાર થાય છે કે આવા સંગે કરી જીવની વૃદ્ધ દશા થવી ઘટે નહીં પણ અધોદશા થવી ઘટે. કૃપાળુ દેવનું મુમુક્ષુનું ચિત્ર જ જુદું છે. તો કહે છે કે મુમુક્ષુને અમે જુદા સ્વરૂપમાં જોઈએ છીએ, જે સ્વરૂપમાં જોવા માંગીએ છીએ એ સ્વરૂપ જુદું છે અને આ સ્વરૂપ જુદું છે, અને જે સાધુ મુનિ છે એ પણ કોઈ જુદા સ્વરૂપમાં દેખાય છે, મુનિના સ્વરૂપમાં દેખાતા મુમુક્ષુ મુમુક્ષુના સ્વરૂપમાં જોવામાં આવતા નથી અને મુનિ મુનિના સ્વરૂપમાં જોવામાં આવતા નથી. અને એવો વિચાર થાય છે કે આવા જીવોનો સંગ કરવાથી જીવની સંગ કરનાર જીવની ઉર્ધ્વ દશા ન થાય, ઉલટાની અધોગતિ થાય. વળી સત્સંગનો કાંઈ પ્રસંગ થયો છે એવા જીવની વ્યવસ્થા પણ કાળ દોષથી પલટતા વાર લાગતી નથી. હવે શું છે કે કોઈ કોઈ જીવોને યથાર્થ સત્સંગનો પ્રસંગ પણ મળ્યો છે અને કાંઈક પરિણમન ઠીક થાય છે, કાંઈક લાઈન ઉપર ચડવા જેવું લાગે છે, ત્યાં પણ એની વ્યવસ્થા પલટતા વાર લાગતી નથી. એ પણ ઘડીકમાં યોગ્યતા ચૂકી જાય છે, ગડબડ થઈ જાય છે, એના પરિણામમાં વાર લાગતી. આ કાળ દોષ છે. આ કાળમાં આવું બને, નહીતર તો મોમોક્ષુ દિન પ્રતિદિન ચડતી શ્રેણીના પરિણામ વાળો હોય. એના બદલે પછાડ ખાય, વળી ઊભો થાય, વળી પછાડ ખાય, વળી ઊભો થાય, એમ કરતા થોડો થોડો વિકાસ કરે એવી સ્થિતિ લગભગ દેખાય છે. કાળ દોષ એટલે અત્યારે એમ કે આ કાળમાં એવા જોરદાર મોક્ષ થતા નથી એમ કેવું છે. શું ઉદય આવે અને પરિણામ ગબડી જાય, બગડી જાય, વળી સત્સંગ મળે ને વળી કાંઈક લાઈન ઉપર ચડે, વળી પાછું કાંઈક ગડબડ થઈ જાય, આવું બધું પરિણામની ચડઉતર પરિસ્થિતિ જોવામાં આવે છે. પલટતા એની દશા પલટતા વાર લાગતી નથી. એવું પ્રગટ જોઈને ચિત્તમાં ખેદ થાય છે. અમને તો એવું જોઈને ખેદ થાય છે અને મારા ચિત્તની વ્યવસ્થા જોતા મને પણ એમ થાય છે કે મને કોઈ પણ પ્રકારે આ વ્યવસાય ઘટતો નથી, અવશ્ય ઘટતો નથી. મને તો મારા ચિત્તની વ્યવસ્થા જોતા પણ એમ લાગે છે કે મારે આ વ્યવસાય છોડી દેવો. 27મા વર્ષે ઘણું લાગી આવ્યું છે કે હવે આ વ્યવસાય છોડી દેવો જોઈએ. 7-8 વર્ષ વ્યવસાયમાં થઈ ગયા, 7-8 છોડવાની વૃત્તિ થઈ ગઈ છે એકદમ. જરૂર, અત્યંત જરૂર આ જીવનો કોઈ પ્રમાદ છે. શું પોતે શું વિચારે છે કે આ છૂટતું નથી, મારો પ્રમાદ છે એમ હું સમજુ છું. નહીં તો પ્રગટ જાણ્યું છે એવું જે ઝેર, તે પીવાની વિશે જીવની પ્રવૃત્તિ કેમ હોય. અમે તો કાળકૂટ ઝેર સમજીને બેઠા છીએ, છતાં પ્રવૃત્તિ કરવી પડે છે એ હવે સહન થતું નથી. હા, એનો પ્રમાદ છે, શિથિલતા છે, બળવાનપણું નથી. અને આ ઝેર ખાઉં છું અથવા અતિ દુષ્ટ એવું કાર્ય કરું છું એમ ગંભીરપણે જો પોતે લે તો છૂટવાનો અવસર આવે, નહીંતર છૂટવાનો અવસર ના આવે. પત્ર માં લીધું છે, અતિ ભયંકર હિંસાનું કાર્ય કરું છું. 499માં છે. જીવમાં ઢીલાપણાથી જ ઘણું કરીને મોટું ભયંકર હિંસા વાળું દુષ્ટ કામ જ આ કર્યા કરું છું એવું ફરી ફરીને વિચારીને, જીવમાં ઢીલાપણાથી ઘણું કરીને મને આ પ્રતિબંધ છે એમ ફરી ફરીને નિશ્ચય કરીને, જેટલો બને તેટલો વ્યવસાય સંક્ષેપ કરતા કરતા જે પ્રવૃત્તિ થાય તો બોધનું ફળ થવું સંભવે છે. લીધું છે એમને, ગંભીરતા ના આવે તો ટાઈમ નીકળી જાય. અથવા એમ નહીં તો ઉદાસીન પ્રવૃત્તિ હોય તો પણ તે પ્રવૃત્તિએ હવે તો કોઈ પ્રકારે પણ પરિસમાપ્ત પણ ભજે એમ થવા યોગ્ય છે. નહીં તો જરૂર જીવનો કોઈ પણ પ્રકારે દોષ છે. શું કહે છે કે ભલે અમે ઉદાસીનપણે પ્રવૃત્તિ કરીએ છીએ તો તો પણ એ સમાપ્ત ન થાય તો નક્કી અમારો કંઈક દોષ છે. કેમ કે તીવ્ર મિત્રાગતા આવે ત્યારે જીવ કાંઈ જોવા રોકાતો નથી. પરાનું કંપા બીજું ત્રીજું કાંઈ જોવા રોકાતો નથી. એ તો એનાથી સહન થાય નહીં. શું? અને પાકેલું ફળ જેમ ચોંટાડી શકાય નહીં તો નીચે પડે છૂટકો, એમ દશા પાકીને આવી એટલે પછી ક્યાંય ઊભો રહી શકે નહીં. એટલે એમ કે છે કે ભલે ઉદાસીનપણે પ્રવૃત્તિ થતી હોય તો પણ આ પ્રવૃત્તિ હવે કોઈ રીતે સમાપ્ત થઈ જાય એમ જ થવા યોગ્ય છે. અને નહીતર ક્યાંક પણ જજે જીવનો દોષ છે છે એવું પોતે વિચારે છે. એમ છે ને, પૂર્ણ થવું છે. મુમુક્ષુને પણ પૂર્ણ થવું છે અને જ્ઞાનીને પણ પૂર્ણ થવું છે. લક્ષ તો છૂટતું નથી ને. લક્ષ બંધાણા પછી લક્ષ પૂરું ન થાય ત્યાં સુધી, પોતાના લક્ષાંક સુધી ન પહોંચે ત્યાં સુધી તો પુરુષાર્થ કામ કર્યા જ કરે. વધારે લખવાનું થઈ શકતું નથી એટલે ચિત્તમાં ખેદ થાય છે. નહીં તો પ્રગટપણે કોઈ મુમુક્ષુને આ જીવના દોષ પણ જેટલા બને તેટલા પ્રકારે વિદિત કરી જીવનો તેટલો તો ખેદ ટાળવો. પોતે દોષનું નિવેદન કરવાના અભિપ્રાયમાં છે. કોઈ મુમુક્ષુ પાસે, જ્ઞાની તો છે નહીં, કોઈ મુમુક્ષુ પાસે પોતાના દોષ બને એટલા વિદિત કરવા, બને જણાવવા, બતાવવા. અને તે વિદિત દોષની પરિસમાપ્તિ માટે તેનો સંગરૂપ ઉપકાર ઈચ્છો અને કહેવાનું ઠેકાણું મળ્યું અને મારો દોષ સાંભળનાર મળ્યો એ એનો ઉપકાર છે. એટલો સંગ તો મળ્યો, કહેવાને પાત્ર એવો સંગ તો મળ્યો કે મારા દોષ સાંભળે છે ધીરજથી. એ સાંભળનારનો ઉપકાર કહે છે. એટલે ઠીક, મારે માર્ગ કઈ નિર્દોષતાનો છે, ગજબ નિર્દોષતાનો માર્ગ છે. પોતાના દોષ મુમુક્ષુ પાસે કહે અને એવા પાત્ર મુમુક્ષુ નો સંગ થાય તો એ સંગનો ઉપકાર માને છે. વારંવાર મને મારા દોષ માટે એમ લાગે છે કે જે દોષનું બળ પરમાર્થથી જોતા મેં કહ્યું છે તે પણ બીજા આધુનિક જીવનના દોષ આગળ તો મારા દોષનું અત્યંત અલ્પપણું લાગે છે. શું? જે દોષનું મેં બળ જોયું પરમાર્થથી જોતા મેં કહ્યું, એ દોષનું બળ તો આત્મકલ્યાણના દ્રષ્ટિકોણથી મેં બતાવ્યું, પણ બીજા જીવોની અપેક્ષાએ તો એનું અલ્પપણું, ઘણું અલ્પપણું છે. શું? અત્યંત અલ્પપણું છે. જે બીજા આધુનિક જે જીવો, અત્યારના જે જીવો છે એની બરાબર એમાં તો અત્યંત અલ્પ છે, એમાં તો ઘણો ડિફરન્સ છે. જો કે એમ માનવાની કઈ બુદ્ધિ નથી, પછી અભિપ્રાય એમ નથી, તથાપિ સ્વભાવે એમ કઈ લાગે છે. બંનેનો સ્વભાવ જોતા એમ લાગે છે. માનવાની બુદ્ધિ નથી કે એના કરતા હું સારો છું એમ બુદ્ધિ નથી, બુદ્ધિ એટલે અભિપ્રાય નથી, પણ જે કઈ દેખાય છે એ બતાવ્યું. સ્વભાવે એમ કઈ લાગે છે એટલે કે બે વચ્ચેની તુલના કરતા એ ખ્યાલમાં આવે છે. છતાં કોઈ વિશેષ અપરાધીની પેઠે, કેવા વિશેષ અપરાધીની પેઠે, જ્યાં સુધી અમે આ વ્યવહાર કરીએ છીએ ત્યાં સુધી અમારા આત્મામાં લાગ્યા કરશું. આ વાત અમને ખૂંચા જ કરશે. જેમ આંખમાં કણું પડેલું ખૂંચે છે એમ પોતાને વ્યવસાય કરવો એ ખૂંચે છે. એવું નથી કે આંખ એક ઇંચની છે અને કણું એક મિલીમીટરનું છે. આવડી મોટી આંખમાં કણું કેવડું છે? એક મિલીમીટરનું. દેખાય નહીં, નરી આંખે દેખાય નહીં, એટલે પાણીથી ધોઈને કાઢવું પડે. જોવા માંગે તો દેખાય નહીં, એવું ઝીણું હોય તો પણ ખૂંચા કરે, આંખમાં કણું હોય એ ખૂંચા કરે. એમ દોષ ભલે અલ્પ છે, ઉદાસીન ભાવે પ્રવૃત્તિ કરે છે તો પણ ઉપયોગ જાય છે, ઉપયોગ દેવો પડે છે, એમાં સમય વ્યતીત થાય છે, એ આંખમાં કણું ખૂંચે એમ ખૂંચે છે. એ વિશેષ અપરાધીની પીઠે અમને લાગ્યા કરશું. તમને અને તમારા સંગમાં વર્તતા કોઈ પણ મુમુક્ષુને કાંઈ પણ વિચારવા યોગ્ય જરૂર આ વાત લાગે છે. તમે પણ વિચારજો, તમે બીજા મુમુક્ષુઓ છો એ પણ આ વાત ઉપર જરાક વિચાર કરજો, અમને કાંઈ વાંધો નથી. એ વાત તમે વિચારો એ સારી વાત છે. શું અમે તો નિર્દોષ થવા માગીએ છીએ, ખુલ્લી કિતાબ છે. એ થયું 495, જે 496 છે એ નીતિ વિષયક છે પત્ર. જે ધારશીભાઈ છે, મોરબીના ન્યાયાધીશ છે, એમને એ પત્ર લખેલો છે. ધારશીભાઈ કુશળચંદ બહુ નમ્ર અને પાત્ર જીવ હતા. એમના માટે તો પ્રસંગ આવે છે, મોરબીની બજારમાં છત્રી લઈને રૂપાળુદેવની સાથે નીકળેલા. ગામના નાના ગામના ન્યાયાધીશ હોય, બહુ મોટી પદવી ગણાય ત્યાં, કોઈની સાથે વાત પણ ન કરે. એ સેવા ભર બજારે સેવા કરી છે એમણે, બહુ નમ્રતાવાળા. અને કૃપાળુદેવ પ્રત્યે અત્યંત બહુમાન એમને હતું. અને કોઈ કોઈ પત્ર એમના ઉપર બહુ સારા લખાણા છે. શું જે મુમુક્ષુ જીવ ગ્રહસ્થ વ્યવહારમાં વર્તતા હોય તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. શું નહીં તો ઉપદેશાદીનું નિષ્ફળપણું થાય છે. શું કહે છે કે અખંડ નીતિનો જો પૂર્ણ નિર્દોષતા હોય તો આ અભિપ્રાય થાય કે મને મારા વ્યવસાયની અંદર, વ્યવહારની અંદર મારે સાંગોપાંગ નીતિ જાળવવી જોઈએ. અલબત્ત અનીતિ છે એ ચારિત્રના દોષમાં જાય છે, તો પણ જો અભિપ્રાયથી થતો હોય તો એમાં દર્શન મોહનો સંબંધ જોડાઈ જાય છે. જ્યાં અખંડ નીતિનું મૂળ સ્થાપવાની વાત છે ત્યાં આખો અભિપ્રાય બદલવાની વાત છે, પછી દોષ થાય તો એને ખૂંચે અને એ દોષથી છૂટવાનો પ્રયત્ન કરે. નહીતર શું થાય, અભિપ્રાય એમ હોય કે ભાઈ આ કાળની અંદર નીતિ જાળવતા કોઈ રીતે ગ્રસ્તનો વ્યવહાર ચાલી શકે એવું નથી, માટે ક્યાંક ક્યાંક તો નીતિ છોડીને પ્રવૃત્તિ કરવા સિવાય બીજો છૂટકો નથી, એ અભિપ્રાય થઈ જાય. અને જ્યાં અભિપ્રાય થઈ જાય ત્યાં પૂર્ણ નિર્દોષતાનું લક્ષ છે એ બાંધી ન શકે છે. એટલે મુમુક્ષુતાની શરૂઆત ન થાય, એને પૂર્ણતાના લક્ષ્ય જે શરૂઆત છે એ તો મુમુક્ષુતાની શરૂઆત છે, જ્ઞાન દશાને નહીં, એ તો ચોથા ગુણ સ્થાને થાય. તો મુમુક્ષુતાની જે શરૂઆત છે એમાં તો આખો અભિપ્રાય પૂર્ણ શુદ્ધિના લક્ષમાં બદલાઈ જાય છે. અને એમાં કોઈ પણ દોષ કરવાનો, દોષનો એક પણ કણ સ્વીકારવો કરવો એ વાત બિલકુલ પાયામાંથી નથી. એટલે એમાં ગ્રસ્ત અંગેનો જે વ્યવહાર છે એમાં પણ ન્યાય અને નીતિપૂર્વક વર્તવું એ અભિપ્રાય ત્યાં ઘડાઈ જવો જોઈએ. ઘડાઈ જાય તો જ એને ઉપદેશ સફળ થાય, નહીંતર ઉપદેશ સાંભળે પણ ઉપદેશ કરે છે અમને તો કઈ લાગતું નથી કે સુધર્યા હોય કે ફેર પીડ્યો હોય, અમને તો એવા ને એવા લાગે છે. પ્રસંગ પડતા ખ્યાલ આવે. એનું કારણ શું? કે મૂળમાંથી નિર્દોષ થવાનો અભિપ્રાય કેળવો કે લક્ષ્ય બાંધવું એવું કઈ થયું જ ન હોય. ઉપદેશ જરૂર સાંભળે પણ એ ઉપદેશ સફળ ન થાય, નિષ્ફળ જાય, આત્મામાં એનું પરિણામ ન થાય, અંદર ઉતરે નહીં. ઉપદેશ સારો લાગે છતાં પણ અંતર પરિણામ ન થાય, અંદર ન ઉતરે, એનું કારણ શું? અભિપ્રાય ન બદલાય એટલે અમલીકરણ ના સ્ટેજમાં ના આવે. સાંભળવું સારું લાગે પણ પોતે લક્ષ્ય બાંધે નહીં અને અભિપ્રાય બદલાય નહીં લક્ષ્યપૂર્વક તો અમલીકરણ ના સ્ટેજમાં ના આવે. અને મને અત્યારે શું કયા ઉપદેશનું પ્રયોજન છે એ પ્રયોજન એને પકડાય નહીં. આ પરિસ્થિતિ પ્રયોજનની દ્રષ્ટિ છે એ સ્થૂળ રીતે. શું નહીતર શું બને છે આપણે ત્યાં કે કેટલાક જીવો વ્યવસાય વગેરે છોડીને, વ્યવહાર વગેરે છોડીને નિવૃત્તિ ક્ષેત્રમાં હોય છે. હવે એને જ્યાં વ્યવસાય વ્યવહારનો રહ્યો ત્યાં નીતિ હતીનો અનિતિનો પ્રશ્ન નથી રહેતો. વ્યાપાર કરતા હોય, ધંધો કરતા હોય, એને તો નીતિ અનિતિનો પ્રોબ્લેમ આવીને ઊભો રહે. પણ હવે છોડી દીધું, ચાલો આપણે છોડી દીધું અને નિવૃત્તિ ક્ષેત્રમાં જઈને બેસી જાઓ અને ત્યાં આપણે યથાશક્તિ યથામતી જે કાંઈ થાય એ કરી છૂટીએ. આપણે છતાં ઉપદેશ નથી પરિણામ તો એનું શું કારણ? કે એને અભિપ્રાય બદલ્યો નથી નિર્દોષ થવાનો અને એ પૂર્વક અભિપ્રાય બદલીને અમલીકરણ કરવું જોઈએ એ નથી અને અમલીકરણ કરવા માટે કઈ વાતનું અમલીકરણ કરવું એની પ્રયોજનની દ્રષ્ટિ પણ આવી નથી. આ ત્રણેય પ્રકાર નથી બનતા, પરિણામે ઉપદેશ સફળ થતો નથી એની પરિસ્થિતિમાં એ રહી જાય. એ તો નિવૃત્તિવાળાની વાત છે. અહીંયા પ્રવૃત્તિવાળાની વાત લીધી છે કે પ્રવૃત્તિમાં હોય એને તો શું તેણે તો એમ કરીને લીધું છે. જે વ્યવહારમાં વર્તતા હોય તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. મારે અનિતિથી કાંઈ લેવું નથી, જે પરિસ્થિતિ થાય જોયું જશે. પણ જો મારે પૂર્ણ નિર્દોષ થવું હોય તો આ તો સ્થૂળ દોષ છે. અનિતિ કરવી એ તો સ્થૂળ દોષ છે. અખંડ એટલે પૂરેપૂરી, અખંડ એટલે પૂરી, અધૂરી નહીં, બાંધછોડ વાળી નહીં. અખંડ એટલે પૂરી, ક્યાંય ખંડિત થાય એવી નહીં વચ્ચે. આત્મામાં સ્થાપવું જોઈએ એ પણ એક વિશેષ વાત લીધી છે. નહીતર શું છે, રાગ પ્રધાનતામાં એવું બને છે ખરું. એવા જેવું મળે છે, હમણાં કલકત્તામાં એક ટ્રસ્ટ ચલાવે છે. શું તો બહુ જ એમનું જે ટ્રસ્ટ છે એમાં પણ કોઈને બે નંબરના પૈસા દાનમાં સ્વીકારતા નથી. ચેકથી પૈસા આપો તો લેવા છે, નહીતર નથી લેવા. અને સામાજિક પ્રવૃત્તિ ઘણી કરે છે. એક પેમ્પલેટ મને આપ્યું હતું કે આટલી આટલી અમે પ્રવૃત્તિ કરીએ છીએ, કોઈને દવા દારૂ, વિદ્યાર્થીઓને, પછી ગરીબોને, વિધવાઓને, કોઈને કાંઈ સંચો અપાવો, કોઈને કાંઈ, કોઈને કાંઈ, ઘણી પ્રવૃત્તિ કરે છે. ને લગભગ 12 મહિને એ નિમિત્તે 3-4 લાખ રૂપિયાનો ટર્નઓવર થાય છે. એટલે આવે છે દાનમાં અને ખર્ચે છે. પણ જો કોઈ એમ કે આ 50,000 લાખ રૂપિયા બે નંબરના મારે અનએકાઉન્ટેડ છે, તમે લઈ લ્યો, તો ના પાડી દે ચોખ્ખે, ચેકથી આપો. પેલું સ્વેટર લેવા ગયા હતા, આવે છે માતે ના, મગન બાપા ટ્રસ્ટ, મગન બાપાનો ટ્રસ્ટ ચલાવે, તમે હતા? હા, મગન દાદાને યાદ કર્યા હતા, તમારા મગનભાઈ મોટાભાઈને યાદ કર્યા હતા. એવી જ પ્રવૃત્તિ કરે છે. મોટાભાઈ કરતા હતા, ગરીબ ગુરબાને આપવું, એમને બધા આપી જાય ને આને આપે. મેં કીધું અમારે એમનું નામ મગન બાપા જ હતું, કીધું એને ટ્રસ્ટ નહોતું કર્યું. આ તો રિસર્ચ ટ્રસ્ટ કરીને હિસાબ કિતાબ રાખે છે, હિસાબ કિતાબ બહાર પાડે છે, બહુ ઓનેસ્ટ માણસ. પણ રાગમાં, આત્મામાં નહીં. ઠીક પ્રશ્ન કહીને, આત્મામાં સ્થાપવું એટલે શું? રાગમાં હતું, દેખાય આવે. જેટલી એ કાર્યની રુચિ હતી એટલી સત્સંગની આત્મકલ્યાણની રુચિ નહોતી. નહીતર આપણે જ્યાં સ્વાધ્યાય થતો હતો એમાં ઉપરના બીજા માણસના ફ્લેટમાં જઈ રહીએ છીએ, પણ રેગ્યુલર સ્વાધ્યાયમાં નહોતા આવતા. આવે ગમે તે, ક્યારેક ક્યારેક આવે, ક્યારેક ન આવે, પણ આ બધી પ્રવૃત્તિમાં પડ્યા હોય એટલે કાંઈક ને કાંઈક આવવી પડે. લાંબી છોડી આવી પ્રવૃત્તિ કરે ને એ પ્રવૃત્તિનો રાગ તીવ્ર હોય તો એમ તો પૂછો તો એવું ન કે, કેમ કે થોડુંક આ બધું કૃપાળુ દેવનો વાંચે કરે છે, એવું બધું છે એટલે ચોખ્ખું એવું ન કે, પણ એનો ઝુકાવી બાજુનો વધારે હોય એટલે આ ચૂકી જાય. નિત્ય નિયમિત જે સ્વાધ્યાય કરવો છે એ ચૂકી જાય. તો એમાં શું છે કે એનો રાગ ત્યાં જોર કરે છે, તો એને રાગમાં એ વાત સ્થાપી છે. અખંડ નીતિથી કામ કરે છે પણ રાગમાં સ્થાપી છે વાત, આત્મામાં નથી સ્થાપી. રાગમાં સ્થાપી હોય તો એનો અહંભાવ પણ ઊંડે ઊંડે સ્થૂળપણે કે સૂક્ષ્મપણે વિદાય જાય. આત્મામાં સ્થાપી હોય તો એનો અહંભાવ ન આવે. આ ફરક પડે. ક્યાં ફરક પડે? એકવાર એમને ત્યાં જવાનું શું હતું કે ભાઈ અમે આ પ્રવૃત્તિ કરીએ છીએ એ વિશે આપનો શું મત છે, ચર્ચા થઈ હતી. પ્રવૃત્તિ ખરાબ નથી, હા ત્યાં ચાલમાં રહેતા હતા ને ત્યારની વાત છે, ત્યાં એ પણ જવાનું છે. નીચે ઓલો બાજુના ઘરમાં બેઠા હતા. પણ એ પ્રવૃત્તિનો અહંભાવ આવશે કે મેં આટલા આટલા કામ કર્યા એને રોકવા માટે શું વિચાર્યું છે, નહીતર બકરું કાઢીને ઊંટ પેસી જશે. કામ પ્રવૃત્તિ શુભ પ્રવૃત્તિ છે, અશુભ પ્રવૃત્તિ નથી. અને લૌકિક દ્રષ્ટિએ ઘણી સારી પ્રવૃત્તિ છે, એવી પ્રવૃત્તિ બહુ ઓછા કરે છે. પણ એનો અહંભાવ થાય અને પોતાને નુકસાન થાય એનું શું, આત્મામાં નુકસાન થાય એનું શું? એટલે રાગ પ્રધાનતાથી જયારે એ કાર્ય કરવામાં આવે છે ત્યારે એને એ અખંડ નીતિનું મૂળ રાગમાં સ્થાપ્યું છે, આત્મામાં નથી સ્થાપ્યું. આત્મામાં સ્થાપ્યું હોય તો બીજી વાત હોય. આત્મકલ્યાણની ભાવના પૂર્વક અખંડ નીતિનો સિદ્ધાંત એને અપનાવેલો હોવો જોઈએ. એટલે એનો જે બેઝ છે એ ફરક છે. આધારશિલા શું, આત્મકલ્યાણ કે આધારશિલા એ સંબંધીનો માત્ર શુભ રાગ, બેમાંથી શું? આ વિચાર માંગે છે. મૂળ શબ્દ લીધો છે, મૂળમાં પોતાને શુદ્ધ થવું છે એ વાત હોવી જોઈએ. તો એને આત્મામાં સ્થાપ્યું છે, નહીં તો રાગમાં સ્થાપ્યું છે. અને રાગમાં સ્થાપ્યું હોય તો એ અહંભાવમાં પરિવર્તન આવ્યા વગર રહી જ નહીં, એ ગડબડ થાય. આમાં શું થાય છે કે પર્યાય દ્રષ્ટિ છે, આત્મામાં થાય ત્યાં એ પર્યાય દ્રષ્ટિ નહીં રહે, આગળ જતા દ્રવ દ્રષ્ટિમાં પરિણમશે. અને પર્યાય દ્રષ્ટિમાં જીવ આયુષ પૂરું કરે અને શુભ પરિણામના ફળમાં દેવલોકમાં જાય તો ત્યાં વધારે ગડબડ થાય, કેમ કે એને કરેલું બધું ભૂલી જાય. અહીંયા ત્યાગ વૈરાગ કરીને દેવલોકમાં ગયો હોય પણ અસંતત્વની દ્રષ્ટિ રહી ન હોય અને સંયોગ દ્રષ્ટિ ચાલુ રહી હોય તો ત્યાં સંયોગમાં લપટાય પાછું, કેમકે ત્યાં બીજો વિચાર નહીં આવે પછી, એટલે પરિણામ આખા ફરી જશે. એટલે જે કાર્યની પદ્ધતિ છે એ પદ્ધતિની અંદર જે જ્ઞાની પુરુષ જે માર્ગે ચાલ્યા છે એ માર્ગે ચાલવું, એ સિવાય મૂળમાંથી સમ્યક પ્રકારે ગુણ કેળવવાનો બીજો કોઈ ઉપાય નથી. એક જ ઉપાય છે કે જ્ઞાનીના માર્ગે ચાલવું. હા નિર્દોષતાની જ છે, પણ હવે એને તો એમ લાગે ને કે હું આ નિર્દોષતાથી બધું કરું છું. આવું કાર્ય કરનારને હું દોષ કરું છું એવું ક્યાંથી લાગે? અપેક્ષા કેમ, પોતાના ખિજામાંથી આપે છે, બીજાને આપે છે એવું નથી. કઈ પોતાનું પણ સમર્પણ હોય છે એની અંદર, સારું એવું સમર્પણ હોય છે. સંસ્થા જ પોતે ઊભી કરેલી હોય, પછી બીજાની અંદર ભળે છે કે ભાઈ આ કામ સારું છે, પ્રવૃત્તિ સારી કરે છે અને કરનાર પ્રમાણિક છે, માટે આપણે પણ કંઈક આપો. એવી રીતે લોકો આપે છે. એમાંથી નીકળવું મુશ્કેલ પડે ને. જો આત્મકલ્યાણનો અંદર લક્ષ ન હોય તો પાયો બદલાઈ જાય છે. આ લક્ષ હોય તો બચી જાય, નહીતર ન બચી શકે. એટલે આત્મામાં સ્થાપવું જોઈએ એમ લખે. ગંભીરતા છે શબ્દની અંદર, આત્મામાં એ વાત સ્થાપવી જોઈએ. અને તો પછી જે ઉપદેશાદી શાસ્ત્ર વાંચન કે શ્રવણ છે એ સફળ થાય, આત્મામાં ઉતરે, પરિણમન થાય, નહીતર પરિણમન થાય એમ નહીં. વિશેષ